પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 70 નો સાર.
બધું ભેગું આવી જાય છે, બાયનો રસ ને અંતની, બાયનો રસ તૂટી જાય ને અંતની લગની લાગે, એમાં સાચું સ્વરૂપ શું છે એનું જ્ઞાન, આત્માની મહિમા અને વૈરાગ કે બહાર ક્યાં એને આ વિભાવમાં ચેન પડી નહીં. પણ ચેન પડે નહીં એટલે પણ જો સાચું જ્ઞાન ન હોય તો આગળ જઈ શકતું નથી. એટલે યથાર્થ સ્વરૂપ ઓળખવાનો પ્રયત્ન કરે. હું નાયક કોણ છું, નાયકને ઓળખે, દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે, બધું પ્રયોજનભૂત તો બધું ઓળખવાનું, બધું ઓળખવાનું પ્રયોજન રહે છે. જે પ્રયોજનભૂત છે એ તો બધું ઓળખવાની એમાં જરૂરિયાત હોય છે. આટલું જ જાણવું, એ પ્રયોજનભૂત તો બધું આવે છે. દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે, નાયકને ઓળખે, એની મહિમા આવે. બહારમાં કે બહારની વસ્તુ કોઈ મહિમાવંત નથી, મહિમાવંત એક આત્મા જ છે. આત્મામાં જ બધું ભરેલું છે, એની મહિમા આવે. બહારનો રસ છૂટી જાય, ચૈતન્ય તરફ રુચિ લાગે, બહારથી પાછો ફરે, બહારથી ક્યાંય વિભાવમાં સુખ લાગે નહીં, પરદ્રવ્યમાં સુખ લાગે નહીં, ચૈતન્ય તરફ અંતરમાંથી કેમ શાંતિ આવે, એવી જાતની બહારથી છૂટી વિરક્તિ આવે ને અંતર તરફ રુચિ જાગે. બહારથી બધું છૂટી જાય એમ નહીં, પણ અંતરમાંથી રુચિ એને ઓછી થઈ જાય. સાચું જ્ઞાન એમાં મુખ્ય હોય, પણ સાથે વૈરાગ ને મહિમા ને બધું સાથે હોવું જોઈએ. નાયકને ઓળખે, દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે, એમાં પુરુષાર્થ જગાડે. ગમે એમ કરીને આત્માનું કરવું જ છે, મરીને પણ એટલે એટલો પુરુષાર્થ એટલી જરૂરિયાત લાગે, બધું એમાં સાથે આવે છે. રુચિ વગર તો પુરુષાર્થ જાગતો જ નથી. રુચિ હોય પણ શું વસ્તુ છે, ક્યાં જવું એનું જ્ઞાન કરે કે આત્મા નાયક સ્વભાવ છે. જ્ઞાનને ઓળખે, નાયક છે એ, નાયક પોતે એક વસ્તુ છે, એના ગુણ શું, એની પર્યાય શું, બધાને ઓળખે. વસ્તુ છે તે અનાદિ અનંત છે, ગુણથી ભરપૂર છે, એ પલટાય છે, એમાં પર્યાય છે, બધું ઓળખે. વસ્તુ હોય તે એક સ્વરૂપ, જે અનાદિથી આ વિભાવ પર્યાય થાય છે, એમાંથી પલટીને સ્વભાવ પર્યાય પણ થાય છે, બધું એને જ્ઞાન, પ્રયોજનભૂત જ્ઞાન તો બધું હોવું જોઈએ. એમાં મુખ્ય એમ કહેવાય કે જ્ઞાન, સાચું જ્ઞાન કર એમ કહેવાય. પણ સાચા જ્ઞાનની અંદર એ જ્ઞાન સાચું ક્યારે થાય, એની સાથે બધું હોય, એને વૈરાગ હોય, મહિમા હોય, બધું હોય, એની સાથે હોય, રુચિ હોય, બધું હોય. શું બતાવ્યું છે, આખો માર્ગ બતાવ્યો છે, બધું સ્પષ્ટ કરીને, કઈ શંકા ન રહે એટલું બતાવ્યું છે. બુદ્ધદેવ ચારે તરફથી માર્ગ આખો બતાવી દો, નાયકને બતાવ્યો, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ બતાવ્યું, દ્રવ્યની સ્વતંત્રતા બતાવી, ઉપાદાન નિમિત્ત બધું બતાવ્યું છે. ગુરુદેવે પોતે પુરુષાર્થ કરે તો થાય છે, કોઈ કરી દેતું નથી. ગુરુદેવ તો ચારે બાજુથી સ્પષ્ટ કરીને બતાવ્યું છે. ગુરુદેવ તો પરમ ઉપકાર કર્યો છે. સુખ આત્મામાં છે, આત્માની અનુભૂતિ કોઈ અપૂર્વ છે. અંતર આત્માને ઓળખે, અંદર જાય, ભેદ જ્ઞાન કરે, યથાર્થ શ્રદ્ધા કરે, અંતરમાં સાચું જ્ઞાન કરે, એ તરફ પરિણતિને વાળે તો સ્વાનુભૂતિ થાય છે. ગુરુદેવ ચારે બાજુથી સમજાવે છે. જ્ઞાન એમાં કારણ થાય, પણ એનું જ્ઞાન થાય ત્યારે ગુરુ, સત્યા ગુરુ એને ગુરુ માર્ગ બતાવે, ગુરુ નિમિત્ત હોય છે. અનાદિકાળથી અજાણ્યો માર્ગ પોતે કાંઈ સમજતો નથી, માટે એકવાર દેવ કે ગુરુ એને મળે, સાચો માર્ગ બતાવે, અંતરમાંથી પોતે ગ્રહણ કરે એ દેશનાને, તો પોતે આગળ જાય છે. શું ગુરુ કહે છે, શું શાસ્ત્રમાં આવે છે એને વિચાર કરીને, અંતર પોતાના સ્વભાવ સાથે મેળવીને કે આ જ્ઞાન છે તે જ હું છું, એ જ્ઞાન લક્ષણને ઓળખે, નાયકને ઓળખે, લક્ષણથી લક્ષને ઓળખે, બધું ઓળખીને નક્કી કરે, પછી શ્રદ્ધાને દ્રઢ કરે. શ્રદ્ધા દ્રઢ કરીને અંતરમાં એને એવી જાતની રુચિ હોય તો એ પોતા તરફ વળે છે. પોતાની રુચિ હોય તો એવી શ્રદ્ધા દ્રઢ થાય છે. મૂળ કારણ પૂર્વ સંસ્કાર નથી. મૂળ કારણ અંતરમાં પોતે પુરુષાર્થ કરીને પોતે યથાર્થ જ્ઞાન કરે. મુક્તિનો ઉપાય શાસ્ત્રમાં આવે છે કે સાચું જ્ઞાન કર, ભેદ જ્ઞાન કર, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર ને સાચું જ્ઞાન કર. એ કારણે એનું મુખ્ય આવે છે. આ જેમ દ્રપતી કોઈ જાણે પછી શ્રદ્ધા કરે, જેમ રાજાને જાણે શ્રદ્ધા કરીને આચરણ કરે, એમ જીવરાજને તું જાણ, પેલા જાણીને એની શ્રદ્ધા કર ને એનું આચરણ કર. મૂળ કારણ સાચું જ્ઞાન આવે છે. પણ પછી સાચું જ્ઞાન થાય ક્યારે? કે એને સાચું માર્ગ બતાવનારા ગુરુ માર્ગ બતાવે, પોતે ગ્રહણ કરે, પોતે વિચાર કરીને યથાર્થ નક્કી કરે. પૂર્વના સંસ્કાર જેને થાય ને પેલું કઈ, બધાને પેલાથી સંસ્કાર હોતા નથી. સંસ્કાર જે કરે તેને નવું જ થાય છે, પૂર્વના સંસ્કારથી થાય. બધા અનાદિના સંસ્કાર નથી હોતા, એ સ્વભાવ તરફ વળવાના અનાદિની દેશના લગ્ધે અનાદિની નથી, તો નવું થાય છે. પૂર્વના સંસ્કાર એ કઈ મૂળ કારણ એમ નથી હોતું. મૂળ કારણ પોતે અંદર સ્વભાવને ઓળખે, ભેદજ્ઞાન કરે, મૂળ કારણ છે. દ્રવ્ય પર દ્રષ્ટિ કરે, ભેદજ્ઞાન કરે, મૂળ કારણ છે. પણ એ સાચું ભેદજ્ઞાન, સાચી દ્રષ્ટિ ક્યારે થાય? કે સાથે એની સાથે એને વૈરાગ ને મહિમા ને પુરુષાર્થ બધું હોય ત્યારે એ સાચું કહેવાય. નહીતર એ સાચું નથી થતું. નહીતર શુષ્ક જેવું હોય એને જ્ઞાન કહેવામાં આવતું નથી. એનું હૃદય આત્માનું પ્રયોજન થયું, આત્માનું હૃદય ભીંજાયેલું હોય, મારે આત્માનું કરવું છે, આત્માનું પ્રયોજન હતું, તો એ સાચું જ્ઞાન એને પ્રગટ થાય છે. તેથી દુઃખ લાગે, ક્યાંય માર્ગ મળી નહીં, ક્યાંય સુધી નહીં, તો ક્યાંક ક્યાંક ચડી જાય છે. સાચો માર્ગ ગ્રહણ કરવા માટે સાચું જ્ઞાન હોય તો એ સાચા માર્ગે જાય. ઘણાને ક્યાંય વિભાવમાં ગમે નહીં, બહારથી ત્યાગ કરી દે, બહારથી ક્રિયાઓ કરી શુભ ભાવોમાં જોડાઈ જાય, તો ક્યાંક જોડાઈ જાય એમ થઈ જાય છે. પણ સાચું જ્ઞાન વગર એને સાચો માર્ગ મળતો નથી. અને સાચું જ્ઞાન જે સાચા ગુરુ માર્ગ બતાવે, એ તો એને સાચા જ્ઞાનમાં નિમિત્ત થાય છે. બાકી પુરુષાર્થ કરવાનો તો પોતાને જ રહે છે, ગ્રહણ કરવાનું પોતાને રહે છે. સાચું જ્ઞાન ગુરુદેવ કહેતા હતા, તારે તારું, તારી મેળે તારે સમજવાનું છે, કોઈ કરી દેતું નથી. જ્ઞાન વૈરાગ ભાવ ન હોય તો શ્રદ્ધા કરવામાં પોતે નક્કી કરે, દ્રઢતા કરે, વિચાર કરીને નક્કી કરે કે આ જ છે, આ જ હું છું, બીજું કઈ નથી. આ જે જ્ઞાન લક્ષણ નાયક તે જ હું છું, એવી શ્રદ્ધાને પોતાના પુરુષાર્થથી પુરુષાર્થ દ્વારા નક્કી કરે. બધામાં કારણ પોતે જ છે. જ્ઞાનમાં પોતે કારણ, વૈરાગમાં પોતે કારણ, ને શ્રદ્ધા પ્રગટ કરવામાં પોતે જ કારણ છે. પોતાનો શ્રદ્ધા ગુણ છે, અને એ ગુણને પોતે પ્રગટ કરીને પોતે જ શ્રદ્ધાનું કારણ પોતે જ છે. એ શ્રદ્ધા ગુણ એનો અનંત અનંતતાથી ભરેલો છે. જ્ઞાન એનું અનંતતાથી ભરેલું છે. શ્રદ્ધામાં અનંત બળ છે. એ પોતે પુરુષાર્થ કરીને એ શ્રદ્ધા એવી થાય, કોઈનો ડગાયો ડગે નહીં એવું પોતે પોતાથી નક્કી કરેલું નાયકને ગ્રહણ કરીને એવું શ્રદ્ધાનું બળ પોતામાંથી પોતાને આવે છે. શ્રદ્ધાની અનંતતા પોતામાં ભરેલી છે. પોતે જ મૂળ કારણ તો પોતે જ છે. નક્કી કરવાનું પોતે જ રહે છે. બધું પોતાને જરૂરિયાત જણાય તો પોતે નક્કી કરે, પોતે શ્રદ્ધાનું બળ પ્રગટ કરે. આ સાચું, આ સાચું, આ એમ ભલે શ્રદ્ધા વિકલ્પથી શ્રદ્ધા કરે, પણ અંદર જ્ઞાયક માંથી જ્ઞાયક નો આશ્રય લઈને જે શ્રદ્ધા કરવી એ પોતે જ કરી શકે છે. બીજું કોઈ એમાં કારણ નથી બન્યું, બીજા બધા બાહ્ય કારણો છે. દેવ ગુરુ શાસ્ત્ર બધું બધા કારણો છે, પણ અંતરનું કારણ પોતે પોતાના શ્રદ્ધાથી પોતે જ કારણ બને છે. શ્રદ્ધા પ્રગટ કરવાનું તો દય અંતરથી ભીંજાયેલું હોવું જોઈએ. બહાર ક્યાંય રૂપે નહીં, અંદર મારે આત્માનું જ કરવું છે, બીજું કાંઈ મારે નથી જોતું. એક આત્મા સિવાય બીજું કોઈ જેને પ્રયોજન નથી, કોઈ કશાયોનું પ્રયોજન નથી, કોઈ બહારનું પ્રયોજન નથી, એક આત્માનું પ્રયોજન જેને આત્માની ખટક લાગે છે. હવે આ ગરમી મુક્ત અવસ્થા હો, બે માંથી ગમે એ અવસ્થા હો, આચાર ગયો છે. હું તો એક દ્રવ ઉપર ગયો છું, મુક્તિ ની અવસ્થા હો કે બંધ ની અવસ્થા હો, ગમે તે અવસ્થા ની અંદર મૂર્ત દ્રવ્ય નો સમૂહ દ્રવના રૂપથી વ્યતિ રહે, એનાથી જુદી છે. આ મૂર્ત રૂપી પદાર્થો ને આત્મા તો અરૂપી છે, એ તો શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા એવો છે કે મુક્તિની અવસ્થામાં હો કે બંધની અવસ્થામાં, એ બંધની અવસ્થામાં હોય તો એ વાસ્તવિક રીતે બંધાણો નથી, અને મુક્ત અવસ્થા થાય તો મુક્તિની પર્યાય થાય છે. દ્રવ તો એક સરખું જ છે, એ મુક્તિ થાય કે બંધ હોય, દ્રવ તો સદા શાશ્વત છે. દ્રવ બંધાણો નથી અને દ્રવ મૂકાણું, એ બે કેવું એ માત્ર એ પર્યાય અપેક્ષા એ કહેવામાં આવે છે. બાકી દ્રવ તો બંધાણો હોય તો મુકાય નહીં. બંધાણાની અપેક્ષા અને મુક્તિની અવસ્થા બે અવસ્થા છે, બે અપેક્ષા એકબીજાની અપેક્ષા એ કહેવામાં આવે છે. બંધ છે તે મુક્તિ ની, મુક્તિ કોને કહેવાય, બંધ હતું એમાંથી મુક્તિ થઈ. પણ જીવ તો અનાદિ, જે વાસ્તવિક રીતે બંધાણો હોય તો છૂટી જ નહીં, ખરી રીતે આત્મા બંધાયો જ નથી તો છૂટું છૂટ્યો છે. એને નિગોદમાં ગયો કે અમે ચાર ગતિમાં પરિભ્રમણ કર્યું, જ્ઞાન નો ઉઘાડ એક ઓછામાં ઓછો રહ્યો, તો એ તો એવો ને એવો છે, એ દ્રવ ની કાંઈ હાનિ થઈ નથી, એની અવસ્થાની હાનિ થઈ. જ્ઞાન નો ઉઘાડ એકદમ ઓછો થઈ ગયો, અવસ્થા હાનિ થઈ, પણ દ્રવ તો એવું ને અનાદિ અનંત શાશ્વત છે, એમાં કાંઈ ફેરફાર થયો નથી, એનો કાંઈ નાશ થયો નથી, એવું ને એવું. અને જ્ઞાન નિર્મળ થઈને કેવળ જ્ઞાન થયું, એટલે દ્રવ વધી ગયું એવું નથી. દ્રવ તો જેવું છે એવું ને એવું છે, અનાદિ અનંત શાશ્વત. મુક્તિની અવસ્થામાં કે બંધની અવસ્થામાં, બે અવસ્થામાં આત્મા એમને છે. મૂર્ત દ્રવ્ય મૂર્તિની સાથે રહ્યો, બંધની સાથે રહ્યો એટલે બંધાઈ ગયો કે એવું નથી, રૂપી થઈ ગયો એવું નથી. શરીર ધારણ કર્યા એટલે શરીર રૂપ થઈ ગયો, રૂપી થઈ ગયો. વિભાવની જાળમાં એ પોતે વિભાવરૂપ થઈ ગયો, અને વર્ણગંધ રસ સ્પર્શ વાળો થઈ ગયો જળ સાથે રહેવાથી, એવું નથી. એ તો દરેક અવસ્થામાં આત્મા એવો ને એવો છે, એને એવો તું જાણ, એવો છે એવો. એ દ્રવ ને તું જાણીશ તો તને મુક્તિ ની અવસ્થા પ્રગટ થશે. દ્રવ નહીં જાણ તો હું બંધાઈ ગયો ને હું મુકાઉં છું ને એવી રીતે વસ્તુ ને એવી રીતે જાણીશ તો તને મુક્તિ ની અવસ્થા પ્રગટ થશે. માટે તું જેવું દ્રવ છે એને જેવું છે એવું જાણ, એવું જાણ અને એવી શ્રદ્ધા કર. નીચે રૂપી પદાર્થો ઝાડ જાણ, કરોળિયા ને ઝાડ લાગી હોય ને કરોળિયો તો એમને એમ છૂટો હોય, કરોળિયા ની ઝાડ ની મફત, ચારે બાજુ રૂપી દ્રવ ની સાથે તું જાણે વિતાય કેમ ગયો હોય એવું દેખાય, પણ તું તો પોતે છૂટો ને છૂટો, બંધાયો નથી ને મુકાયો નથી. જીવનું જે રૂપ છે એ રૂપ થઈ એનું રૂપ જુદું છે, ચૈતન્ય દ્રવ નું રૂપ તો આખું જુદું છે, એનું અરૂપી રૂપ, એનું જ્ઞાન રૂપ, એનું આનંદ રૂપ, એનું ચૈતન રૂપ જુદું છે, એના રૂપ સાથે એનો મેળ જ નથી. કે આ વર્ણ કેવો ને આ રસ કેવો ને આ ગંધ કેવો ને આ વર્ણ કાળો ધોળો પીળો એવું કાંઈ એના રૂપ જુદ જ છે, ચૈતન્ય નું રૂપ ક્યાંય લાગુ પડતું જ નથી. એવું એનું જ્ઞાન નું રૂપ જુદું, એનું આનંદ નું રૂપ જુદું, એનું આનંદ ગુણ નું રૂપ જુદું, એ બધું ચૈતન્ય રૂપ છે. એ ચૈતન્ય રૂપ આખું જુદું જ છે. શુદ્ધ જીવ દ્રવ્ય એવોનું શુદ્ધ વચન લીધું છે. શુદ્ધ વચન જે દિવ્ય ધ્વનિમાં એવું ભગવાને કીધું કે તારો આત્મા ચૈતન્ય નું રૂપ જુદું છે, એ જીનેન્દ્ર દેવોની વાણીમાં દિવ્ય ધ્વનિમાં આવ્યું છે કે તારું ચૈતન્ય નું રૂપ જુદું છે, આ મૂર્ત નું રૂપ એ તારું નથી, તું એનાથી જુદો શુદ્ધાત્મા, તારું રૂપ જુદું, તારું તું વસ્તુ જુદી, બધું જુદું તારાથી, એ બધું જુદું છે. તારો વસવાટ તારામાં એ જુદા, એનો એનું ક્ષેત્ર ને તારું ક્ષેત્ર, તારું અનંત ચૈતન્ય અન અસંખ્યાત પ્રદેશિક ક્ષેત્ર તારું જુદું, એ બધા જુદા, તારા ગુણો જુદા, એના ગુણો જુદા, બધું જુદું એમ જીને ભગવાને કીધું છે. તારી પર્યાય તારામાં, એની પર્યાય એનામાં, તું અત્યંત જુદો, તારું રૂપ જુદું, એમ જીનેશ્વર દેવ નું વચન. એ વચન ને તું ગ્રહણ કર. જગત પર પ્રસિદ્ધ સત્ય છે, આ ભુવનમાં વિદિત છે ભગવાન નું વચન. ભગવાને આ ભુવન ત્રણ લોકમાં ભગવાનનું આ વચન ભગવાને વાણીમાં કીધું છે. જગત પ્રસિદ્ધ વચન છે કે તારું રૂપ જુદું ને આ જળનું રૂપ જુદું, એ ભગવાનનું આ જગત પ્રસિદ્ધ વચન છે. એ વચન ને તું ગ્રહણ કર. જગતમાં પ્રસિદ્ધ છે, બધા સમુસરની વચમાં કેટલા દેવોની હજાર દેવો તિર્યંચો મનુષ્યો અને બધા ચારે સભાની વચમાં ભગવાને દિવ્ય ધ્વનિમાં કીધું છે. ભુવન વિદિત જગત પ્રસિદ્ધ આ સત્ય છે કે ભગવાનની વાણીમાં આવ્યું છે, બધાએ સાંભળેલું છે કે તારું ચૈતન્યનું રૂપ જુદું ને આ જળનું રૂપ જુદું, એમ દિવ્ય ધ્વનિમાં ભગવાનની વાણીમાં આવ્યું અને બધું બધા ત્રણેય લોકના બધા જીવોએ સાંભળેલું છે આવું ભગવાનનું વચન. એ ભવ્ય તું સદા જાણ ભગવાન નું આ વચન છે, એને તું ગ્રહણ કર. તું વિચાર કર, નક્કી કર, ભગવાન નું આ વચન છે. ઉપર દેવલોક ના વૈમાનિક ના દેવો, આ ભવનપતિ ના દેવો, જ્યોતિષ ના દેવો, બધા દેવો, આ ત્રણ લોક માં રહેનારા બધા જીવો એ સાંભળેલું છે. જ્યોતિષી, ભવનપતિ, વાણ, યંત્ર, વૈમાનિક, બધા દેવો, બધા ઇન્દ્રો અને આ દેવના ચક્રવર્તીઓ, વાસુદેવ, આ મનુષ્યોના ઇન્દ્રો, આ તિર્યંચોના ઇન્દ્રો અને તિર્યંચો, બધા મનુષ્યો, મુનિઓ, અર્જિકાઓ, ગણધરો, બધાએ સાંભળ્યું છે કે ભગવાને કીધું છે, જે કેવળ જ્ઞાનમાં જોયું છે, અનુભવથી સિદ્ધ છે ભગવાન સર્વત્ર કેવળ જ્ઞાન પ્રગટ, પૂર્ણ કેવળ પૂર્ણ સ્વરૂપને જેને પ્રગટ કર્યું છે એવા ભગવાન વાણીમાં ઈચ્છા વગર વાણી આવી છે. એમાં ભગવાને કીધું કે તારું ચૈતન્યનું રૂપ જુદું ને આ ભૂતગળનું રૂપ જુદું, તમે બે જુદા પદાર્થ છો, તું બંધાયો નથી અને મુક્તિ અને બંધની અપેક્ષાઓ બધી પર્યાયમાં લાગુ પડે છે, તું અત્યંત જુદો, તું નિર્લેપ છો, સદાને માટે શુદ્ધ છો. આ અવસ્થામાં જે બધું થાય છે એ તારી પુરુષાર્થની મંદતા એ અવસ્થા થાય છે, એ અવસ્થા તારાથી પલટાવી શકાય છે, માટે એવો પુરુષાર્થ કર અને એ ભગવાનના વચનને અંગીકાર કર. તું અંદર જો તારો આત્મા પણ એવો છે, તને અંદર ગ્રહણ થશે એમ ભગવાને કીધું છે. જગત પ્રસિદ્ધ સત્યને તું ગ્રહણ કર અને અંગીકાર કર, ભગવાને સમવસરણમાં કીધું છે. લાખો કરોડો દેવોની હાજરીમાં ગણધરો મુનિઓની બધા બેઠા થાય, એમાં અર્જિકાઓ, મુનિઓ, ગણધરો, મનુષ્યો, તિર્યંચો બધાની રચના કીધું છે, બધાએ સાંભળેલું છે, કઈ છાનું નથી. જગત પ્રસિદ્ધ સત્ય છે, જેને પ્રગટ થયા શુદ્ધાત્મ સ્વરૂપ આત્માને શુદ્ધાત્મા પ્રગટ થયાની વાણી એ શુદ્ધ છે. શુદ્ધ વચન, શુદ્ધ સ્વરૂપને શુદ્ધાત્માને બતાવનારી વાણી એ શુદ્ધ વચન, શુદ્ધાત્માની ભૂમિકામાં એવી સ્વાનુભૂતિ પૂર્ણ ભૂમિકામાં ઉભા રહીને જે જે વાણી નીકળે એ શુદ્ધ વચન.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય.